ચેતના લક્ષણ વડે જીવ વસ્તુ જીવને જાણે છે,
જીવને જાણે છે, ચેતના લક્ષણ વડે બીજાને જાણતું જ નથી. કેમ કે લક્ષણ જેનું હોય એ લક્ષણ દ્વારા લક્ષ જ જણાય, એ લક્ષણ માં લક્ષ જ જણાય, એ લક્ષણ લક્ષ ને પ્રસિદ્ધ કરે, અલક્ષ ને પ્રસિદ્ધ ન કરે. ત્યારે તો હજી ભેદભૂતિ થઈ. મારા જ્ઞાન માં આ જણાય છે, એ તો કે છે કે ભેદભૂતિ નથી, ક્રાંતિ એ તો મોટો અજ્ઞાન ને મિથ્યા છે. જામનગર જામનગર બેઠા હોય ને કે મારે સવાર ના ચડવું છે, પ્રભુલા મારે સવારના ડોળી વાળા ને બોલાવી દો કે તું સફુ એવું શું કે આ ક્યાં ગિરનાર ની તળેટી છે, આ તો જામનગર માં તમે બેઠા છો. ચેતના લક્ષણ થી જીવ ને જાણે છે, અજીવ ને નહીં, દેવ ગુરુ શાસ્ત્ર ને નહીં, રાગ ને નહીં,
એના થી આગળ વધી જ નહીં. લક્ષણ લક્ષ ના
બતાવે નહીં, એ લક્ષણ રાગ ને પ્રસિદ્ધ કરે તો એ લક્ષણ આત્મા નું નર્યું
અપર એટલે લક્ષણ જ કહેવાય,
એને લક્ષણ જ ને કહેવાય. લક્ષણ એને કહેવાય કે લક્ષ ને પ્રસિદ્ધ કરે, ભલે અનુમાન નું પ્રતીત કરે કે અનુભવ થઈને પ્રતીત કરે,
અનુમાન થી પણ પ્રસિદ્ધ કરે
તો લક્ષ ને પ્રતીત કરે, અનુભવ થી પ્રતીત કરે તો લક્ષ ને પ્રતીત કરે. કેમ કે લક્ષણ જેનું છે એને જ પ્રતીત કરે. એ જે જ્ઞાન લક્ષણ છે, ચેતના લક્ષણ છે, એ રાગ નું લક્ષણ નથી, પુત્ર નું લક્ષણ નથી, કર્મ નું લક્ષણ નથી, શરીર નું લક્ષણ નથી, ધર્માસ્તિકાયનું લક્ષણ નથી, અધર્માસ્તિકાયનું લક્ષણ નથી, એ ભૂતગલ નું લક્ષણ નથી. એકદમ ઊંચા પ્રકારની વાત છે.
ખુશી ખુશી હું કહો, એકદમ ઊંચા પ્રકારની વાત છે.
જેવું વસ્તુ ચેતના લક્ષણ દ્વારા પણ, ચેતના લક્ષણ વડે પણ જીવને જ જાણે છે, અજીવને નહીં. ત્યારે તો હજી ભેદ બુદ્ધિમાં જીવાયું,
અનુમાન
હજી અનુમાન વ્યવહારમાં આવ્યો. આ એનો વ્યવહાર નિશ્ચય તો દૂર, પણ આ એનો વ્યવહારમાં આવ્યો કે ચેતના લક્ષણ વડે મારા જ્ઞાનમાં મારો આત્મા જણાય છે. એ વ્યવહાર કયો, પણ મારા જ્ઞાનમાં આ જીવાવ જણાય છે તો એ વ્યવહાર નથી, પણ અજ્ઞાન છે.
લક્ષણ લક્ષ ની મર્યાદામાં
અનુભવ પહેલા આ સ્થિતિ બધી છે. અનુભવ પહેલા આ સ્થિતિ જો માં ના પછી આવ્યો જીવ તો એ ઘણો દૂર છે.
ખરેખર જે બદલે છે,
અનુભવ પહેલા જે નહીં બદલું એ વ્યવહાર છે, એ વ્યવહાર છે. અને એ જો જ્ઞાન નથી બદલું ને આ જે જ્ઞાન રાખ્યું તો વ્યવહાર નથી, નિશ્ચય નથી, વ્યવહાર નથી, અજ્ઞાન છે. ઈશ્વરી કાયદ જીવ વસ્તુ ચેતના લક્ષણ વડે જીવ ને જાણે છે, અજીવ ને નહીં, રાગ ને નહીં, દ્વેષ ને નહીં, હર્ષોક ને નહીં, દુઃખ ને નહીં, મિથ્યાત્વ ને નહીં, કર્મ ને નહીં, લોક કર્મ ને નહીં, છદ્રવી ને નહીં, પંચ પરમેશ્વરી ને નહીં, ઉપકારી ગુરુ ને નહીં.
બરાબર, એમ કે એનો લક્ષણ નથી.
કેમ કેમ લક્ષણ નથી? એ અભેદ નો ભેદ છે, તેથી ભેદ અભેદ ને જાહેર કર્યો. અભેદ નો ભેદ હોવાથી ભેદ અભેદ ને જાહેર,
ભેદ અભેદ ને જાહેર.
અભેદ નો ભેદ છે તેથી ભેદ અભેદ ને જાહેર કરી. તો એ જે ભેદ છે એ પુદગલ નો ભેદ નથી, રાગ નો ભેદ નથી, તેથી રાગ ને જાહેર નથી કરતો. રાગ નો ભેદ હોત તો રાગ ને જાહેર કરત, પણ અભેદ નો ભેદ છે એટલે ભેદ એના અભેદ ને જાહેર કરે. જીવ વસ્તુ ચેતના લક્ષણ વડે જીવ ને જાણે તે અજીવ ને નહીં.
ભાવાર્થ આમ છે કે ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણ થી જીવ ને જાણે છે.
વ્યવહાર ને જોવામાં આવે તો વ્યવહાર ને જોવામાં આવે તો જ્ઞાન ઘડિયાળ ને જાણતું નથી, વ્યવહાર ને એ પણ જીવ ને જાણે છે.
અભેદ નો ભેદ,
અભેદ નો ભેદ છે અને એ અભેદ નો ભેદ અહિયાં અભેદ સુધી પહોંચ્યો નથી, પણ આ ભેદ નો આ ભેદ છે એમ વિચાર કરવામાં આવે તો વ્યવહાર થઈ ગયો.
એ ભેદ નો અભેદ ગોળાય,
જ્ઞાન જ્ઞાન ને જાણે છે, આત્મા આત્મા ને જાણે છે, એ સદભૂત વ્યવહાર. ભેદ બુદ્ધિ કરતા પણ આત્મા આત્મા ને જાણે છે, જ્ઞાન આત્મા ને જાણે છે, જ્ઞાન પરજ્ઞને જાણતું જ નથી. તો નિશ્ચય નહીં ને અનુકૂળ એવા વ્યવહાર માં આ વ્યવહાર છે, એ નિશ્ચય ની પ્રાપ્તિ ને અનુકૂળ નહીં છે.
જ્ઞાન વસ્તુ પાન નહીં કરના, જ્ઞાન છે બહાર નહીં નીકળના. કમ નજર કરી આપતું
અભી
શનિ રવિ દો દિન રાજકોટ કો દેના, જ્યાં તક રાજકોટ મેં રહેતા હું તો દો દિન દેના. બુધ ને રવિવાર થા વજે શનિ રવિવાર કન્ટિન્યુ, તો એ બુધ ને રવિ ચાલતું તો એમાં આ પેલા કવક થી ચાલુ કરી પાછું, કેમ કે બે વખત ચાલે છે તો કોઈ એક સાથ કન્ટિન્યુ લઈ નહીં, એટલે પેલા નમઃ સમય સાથ થી શરૂ કર્યું. આ શિબિર હતી ને એની પેલા થી શરૂ કર્યું, પછી મિત્ર શિબિર આવી ગઈ એટલે બંધ થયું, પછી આ ચાલુ થયું. એમાં આઠમા કવચ સુધી તમે આવ્યા, આઠમા કવચ માં આવ્યા મારે આ છેલ્લી પાંચ લીટીમાં એવું ધ્યાન ખેંચાણું તો સોના ની પર્યાય સોના ને જાહેર કરે છે, સોની ને નહીં, હેરણ ને નહીં, કેમ કે છે? જીવ વસ્તુ ચેતના લક્ષણ થી જીવ ને જાણે છે.
લક્ષણ લક્ષણ પ્રસ્તુત નથી કરતો, પણ લક્ષણ લક્ષણ પ્રસિદ્ધ કરે
છે. લક્ષણ લક્ષણ પ્રસિદ્ધ કરે છે, ચેતના લક્ષણ વડે જીવ જણાય છે, ચેતના લક્ષણ વડે પર્યાય વડે પર્યાય જણાતી નથી, પર્યાયમાં આત્મા જણાય છે. કેમ કે પર્યાયમાં બીજું તો જણાતું નથી, પણ પર્યાયમાં પર્યાય જણાતી નથી, પણ પર્યાય જીવ ને જાણે છે, જેની પર્યાય છે એવા દ્રવ્ય ને જાણે છે.
પેલા નો અનુકૂળ વ્યવહાર,
અનુભવ પહેલા કોઈ કે તમે વ્યવહાર ને માનો છો કે નહીં કે આ તો વ્યવહાર સાંભળો નથી માનવાની તો ક્યાં વાત, પણ તે વ્યવહાર ની વાત સાંભળી
વ્યવહારની
વાત છૂટી જાય કે આ વ્યવહાર ક્યાં સદભુત વ્યવહાર જીવ વસ્તુ ચેતના લક્ષણ થી જીવ ને જાણે છે. પછી
વસ્તુ વિચારતા એટલો વિકલ્પ પણ જૂઠો છે.
વસ્તુ વિચાર કરવામાં આવે તો જીવ વસ્તુ ચેતના લક્ષણ થી જીવ ને જાણે છે એટલો જે વિકલ્પ જૂઠો છે એ પણ જૂઠો છે. એટલે કે એમાં આત્મા નો અનુભવ નથી ત્યાં સુધી નિશાંત છે. જો એ ચેતના લક્ષણ ઉદગલ ને જાહેર કરે તો તેઓ નિશાંત છે,
પુષ્ટ થાય છે.
વસ્તુ વિચાર કરવામાં આવે તો આ વિકલ્પ જૂઠો છે.
લક્ષણ ને છોડી દેના, લક્ષણ બેઠા
પછી લક્ષણ એ લક્ષણ નો વિભાગ વસ્તુનો અનુભવ થાય ત્યારે આ જ્ઞાન દ્વારા મારો આત્મા જણાય છે એવો ભેદ પણ નીકળી જાય. અહીંયા સુધી ઇન્દ્રિય જ્ઞાન હતું, વસ્તુના ભેદ થી વિચારે છે ત્યાં સુધી માનસિક જ્ઞાન હતું, પણ જયારે જ્ઞાન થઈને પ્રત્યક્ષ આત્માને કરે છે ત્યારે કોઈ ભેદ હોતો નથી. આત્મા આત્માને જાણે છે એવો ભેદ હું આત્મા જ છું અને એ પ્રકારે એનું પ્રતિક એને જ્ઞાન
કર્યું. અહીંયા જ્ઞાન હતું, ઇન્દ્રિયનું જ્ઞાન કે મન સંબંધી ઉપચાર
નહીં. ભાવમન, ભાવમન પણ ઇન્દ્રિય છે. મનના અવમને ભાવમન અને ભાવમનમાં આ આવ્યું કે મને તમારું જ્ઞાન આત્મા ધરાય છે. એટલો ભેદ પણ વસ્તુનો અનુભવ જૂઠો છે. અહીંયા સુધી આવો પણ એમાં અનુભવ ના થાય.
ચેતના લક્ષણ વડે જ એ વસ્તુ જીવને જાણે,
બસ
જ્ઞાન ગમે પણ છે. બાકી વસ્તુને વિચારતા એટલો ભેદ પણ જૂઠો છે. તો ફેર યહાં યહાં આવેગા કે નહીં જાણ છો, વસ્તુને વિચારતા વસ્તુને જ્ઞાનમાં લેતા,
આખી વસ્તુને જ્ઞાનમાં લેતા એ વિકલ્પ પણ જૂઠો છે. અનુભવ થઈ ગયા પછી ક્યાં ભેદ્યો? પછી જ્ઞાન વડે આત્મા ધરે છે એવું ક્યાં ગયો? જાણનારો એ જ્ઞાન ને જણાયું પણ જ્ઞાન ને એમાં ભેદ ક્યાં?
અનુમાન નો મનને આખા આત્માને કરી લેશે,
મનવાય કરી ગઈ છે. પેલા મનવાય કરી ગઈ છે ક્યાં? કેમ કે આ મનમાં અનુમાન છે એ મનનો ધર્મ છે અને અનુભવ છે એ જ્ઞાન નો ધર્મ છે. બીજાને નહી તો મને મારા જ્ઞાનમાં આત્મા જ જણાયા કરે છે, બસ બીજું કઈ જણાતું નથી એવો અનુમાનમાં આવ્યો, ભેદમાં આવ્યો, પછી ભેદ છૂટી અનુભવ થયો.
પછી
અનુભવ થયો એમાં શું છે? એ વચનાતીત છે, અલગ. બસ પછી વિચાર લંબાવો જ નહીં, પ્રત્યક્ષ અનુભવ કરી લેવો. પછી જે જણાય છે નહીં જણાય છે જ્ઞાન જણાય કઈ સ્વા દેખવાનું આનું મય આનું કે કર્મો એ વખતે અમૃત ને પીવે વખતે બસ
આવો અનુભવ સમય પછી
આવો અનુભવ
વસ્તુને વિચાર
બે ચૂંટો છે અને પછી અંદર ઘૂસી ગયો આવો અનુભવ સમય કે એવો ત્રણ ચાર વાળા ને કહ્યું સમજી ગયા નવ તત્વના ભેદ થી છોડીને દ્રવ્યનું પછી ઉત્પાદન દ્રવ્ય પછી એને છોડીને નીકાળીને એમ કરતા 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 એકદમ સૂક્ષ્મ આવી ગયા એકદમ સૂક્ષ્મ આવી ગયા આમાં ઉપયોગ વડે નવ તત્વને જાણે છે ના આવ્યું ઉપયોગ વડે આત્માને જાણે એમ આવ્યું ઉપયોગ વડે રાગને જાણે છે એમ ના આવ્યું ભેદ વડે અભેદ જાણે છે ભેદ દ્વારા ભેદને નથી જાણતો બીજા ભેદને નથી જાણતો ભેદ બીજા ભેદને જ જાણતો ભેદ અભેદને જાણે એટલે અનુભવમાં પણ આત્મા ને અનુમાનમાં પણ આત્મા સામાન દ્રવ્ય એની વિશેષ અવસ્થામાં સામાન્ય જણાય એ વસ્તુ જ્યાં અંદર માં ગયો ત્યાં પછી એટલો ભેદ ન ગયો ને ઓલી ભેદ બુદ્ધિ ની વાત પછી અભેદ બુદ્ધિ થઈ ગઈ ભેદ બુદ્ધિ છૂટી ગઈ આત્મા આત્માને જાણે છે એમ ન નાયક તો જ્ઞાયક એ પર્યાય નો નિશ્ચય સામાન્ય દ્રવ્ય જ આત્મા જણાતો હતો નાયક જણાતો નાયક જણાતો જણાતા 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 આપણી આ ઉગણી એ પ્રત્યક્ષ થઈ ગયું નાયક બહુ
સુંદર કરે છે નાસ્તી મેં નિકાલ શકે જૈસે ચેતના લક્ષણ બોલે વસ્તુ જીવ ને જાણે છે અને ગુણ પર્યાય ને નથી અને ઉત્પાદ ધ્રુવ ને નથી અને નવતૃતિ માં નથી અને ઉત્પાદ અને દ્રવ ગુણ પર્યાય નથી
એમાં અનુમાન લગાવે એમાં અનુમાન લગાવે
અનુમાન
લગાવી શકો નવતત્વ જણાતા નથી પણ આત્મા જણાય છે પછી એના પ્રકારોમાં આપણે જવાનું કઈ
કઈ કામ
નહીં પણ એક જ જણાય છે ચેતના લક્ષણ વડે જે ચાર વાત કરી એનો એ આત્મા
જાણીએ છે નાસ્તી માં પણ ચક્ષુ ખુલી રહી
એક જ વાત બે બુદ્ધિ માં પણ જ્ઞાન આત્મા ને બસ પછી ક્યાં ભેદ ના અભાવ રૂપ આત્મા જાણે છે ક્યાં ભેદ ના અભાવ રૂપ આત્મા જાણે એ લેવું જ નહીં એટલા માટે મેં તમને બ્રેક મારી આત્મા તો એક રૂપ જ છે સામાન્ય તો જ્ઞાય ભાવ બસ હવે એ જ્ઞાન વડે મારો એ જ્ઞાયક જણાય છે એ કેવો જ્ઞાયક જણાય છે કે જેમાં નવ તત્વ રહે કેવો જ્ઞાયક જણાય છે કે ના જેમાં ઉત્પાદ ને ધ્રુવ રહી છે એવો જ્ઞાયક જણાય છે કે ના જેમાં બંધમોક્ષ રહી છે એવો જ્ઞાયક જણાય છે કે ના નાયક એક જ પ્રકાર છે
એક જ
કેની નાસ્તી વાળો અસ્થિ વાળો આત્મા કરે છે એ વાત જ નથી ભૂલી જાવ
એટલું અસ્થિ જણાય છે
નાયક ના પ્રકાર
નાયક ને
ઓલા ભેદ થી રહી તો ઓલો ભેદ જણાયો
જીવ વસ્તુ ચેતના લક્ષણ થી જીવ ને જાણે કઈ એને ઓલા પ્રકારો જ પડ્યા છે. ઓલા પ્રકાર થી સમજાવી
અનુભવ
પુરુષ જ લખી શકે, બિન અનુભવી લખે.
અનુભવી જેનો આખી સૂક્ષ્મતા અમને પડી છે, અમને કેટલાક અંતર પણ લીધું છે.
આત્મા જ્ઞાન છે અને જ્ઞાન આત્મા જ્ઞાને છે. હું વારંવાર એમ કહેવા છે, તું કેવા આત્માને જાણે છે? આત્મા સર્વજ્ઞ સ્વભાવિક વાળા ને જાણે છે. તું સમજે કઈ નિર્ભૂલ
કરું સર, સર્વજ્ઞ સ્વભાવિક પરિપૂર્ણ વર્તમાનમાં છું એ સર્વજ્ઞ લેવું. પર્યાય માં સર્વજ્ઞ તો આપણે થાય કે ન લેવું, પર્યાય ની યાદ ન કરી. સર્વજ્ઞ એટલે પર્યાય નહીં, સર્વજ્ઞ શક્તિ નું સ્વભાવ.
શક્તિ નો વિચાર કરીએ તો
પરિપૂર્ણ ટંકોત કરીને એ શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાન સ્વભાવે આત્મા છું. એમ લ્યો, હું જ્ઞાન સ્વભાવે
જ્ઞાનમય
છું, દર્શનમય છું. એમ એમાં કેમ કોનું સર્વજ્ઞ માં વાત સાચું છે? તમને વિચારો એનો એ શબ્દ ને કહું કરી બીજો શબ્દ લેવો. વાક્ય તો એક જ છે, શબ્દ ફેરવો. આપણે તો આત્મા ના દર્શન કરવા, સર્વજ્ઞ સ્વભાવ થી દર્શન થતા હોય તો કરવા, જ્ઞાન થી થતા હોય તો કરવા. જ્ઞાનમય હું જ્ઞાન સ્વરૂપી આત્મા છું, એમાં તો અનુભવ થાય તો એ કે પ્રમાણ વચન. બીજો કે હું સર્વજ્ઞ સ્વભાવ છું, અનુભવ થયો તો પ્રમાણ વચન. ત્રીજો કે હું નિરાલંબી છું, અનુભવ થઈ ગયો તો એ પ્રમાણ વચન. વાક્ય તો એ છે, શબ્દ જુદા, શબ્દ જુદા જુદા. શબ્દ ને ગણતું નહીં, પણ જે શબ્દ વિચારતા આપણી પાસે માં સંતોષ આવે એ શબ્દ મુખ્ય કરી લે. બધાને એક શબ્દ સર કહો
હોય, તુરંત છોડ દેના.
વકાલત ઉપર લખી જાય તો એ તો ગ્રહ પર પરિ ઉપર લખાય, એટલે એ તો એ પર્યાય પર લખી દીધું. ટીકાળી દે પણ ના આપણે ટીકાળીને અનુભવ કરવો
કરવું ટીકાય, પણ ટીકાય ના પાને સર્વ શક્તિ યાદ કરી પાછું આમજી
એનો એ શબ્દ ફેરવી. અને બીજો લો, જ્ઞાન દર્શનમય છું, હું શુદ્ધ આત્મા છું, હું જ્ઞાન સ્વભાવી આત્મા છું, નિરાલંબી છું, એવા ઘણા શબ્દો છે. નિર્વિકલ્પ હોમ, શુદ્ધ હોમ, ઘણા શબ્દો છે આત્માના વિશેષ. હું પર્યાય ને પર્યાય નો વિષય કઈ યાદ ના આવું છે, કેવું જ્ઞાય ફાવું છું. પર્યાય યાદ નહીં, પર્યાય નો વિષય
યાદ નથી.
પર્યાય છે જ નહીં, એમાં પછી ક્યાં પ્રશ્ન છે? ખરેખર તો આત્મા આ લોક ને તો જાણતો નથી, પણ આત્મા ટૂંકા ને જાણતો નથી, એવો આત્મા ઉપાધિ છે. આત્મા તો નિષ્ક્રિય છે, એમાં ક્યાં ક્રિયા જાણવાની થઈ? પર્યાય માં સ્વપ્રકાશક, પરપ્રકાશક, સ્વપ્રકાશક એ બધા પર્યાય ના ધર્મ છે. પર્યાય માં ક્રિયા થાય છે, જ્ઞાન ની પર્યાય માં ઈ છે હકીકત. પણ ત્રિકાલિત્ર ની જે નિષ્ક્રિય છે એમાં તો જાણવાની ક્રિયા જ નથી થતી, એવો ધ્રુવ પરમાત્મા છે. એ પરિણામી, હું અપરિણામી છું, પછી પરિણામ એમાં હોય તો જાણવાની. બોલો.
હું એક કાર્ય ને કહું કે બાર કપાસ સૌને કિશોર કુમાર આત્માનો ગુમાવી ગયો છે, બધું ગુમાવી ગયો છે, એમ કે છે જણાયેલો છે, એનો સ્વીકાર કરતો હવે કે છે કે તો અનુમાન માં આવી જાય ને તો અનુભવ માં આવી જાય. અનુમાન માં આવે કે મારા જ્ઞાન માં જ્ઞાની જણાય છે, કેમ કે જ્ઞાન અને જ્ઞાની નો ભેદ તો નથી, જ્ઞાન ને જ્ઞાની તો એક જ વસ્તુ છે, એક જ વસ્તુ, બે વસ્તુ તો નથી.
જાણે છે, જિજ્ઞાસ વિચાર વિમાન જણાય છે, જણાય છે, ભગવાન જાણે છે,
ક્રિયા નથી. આ જે વાત મેં કરી એ નિષ્ક્રિય તત્વ ની વાત કરી. નિષ્ક્રિય માં જાણવાની ક્રિયા ન હોય, પર્યાય માં જાણવાની ક્રિયા હોય, દ્રવ્ય માં જાણવાની ક્રિયા ન હોય. દ્રવ્ય સ્વભાવ જે ત્રિકાલ છે ને નિષ્ક્રિય, એમાં જાણવાની ક્રિયા ન હોય. જાણવાની ક્રિયાની શક્તિ નું ધારક છે, અનંત શક્તિ પડી છે જાણવાની, જાણવાની શક્તિ છે, પણ શક્તિ ની જે વ્યક્ત પર્યાય થાય છે એ એમાં નક્કી. એમ કે ધ્યેય છે ને ધ્યાન રૂપ ન હોય, પર્યાય રૂપ ન હોય,
ધ્યાન રૂપ ન હોય,
એ છે એ ધ્યાન રૂપ નો હોય. કેમ કે ધ્યાન તો વિનસ્પત છે, એ તો ધ્યેય છે બસ, ધ્યાન નો વિષય છે. એટલે એની અસર આત્મા છે, એ આત્મામાં ક્રિયાથી રહી છે, યોજનાની ક્રિયાથી રહી છે આત્મા, એવો આત્મા ધ્રુવ પરમાત્મા.
નિષ્ક્રિય તત્વ ની,
નિષ્ક્રિય તત્વ ની અપેક્ષા એને
વસ્તુ તરીકે,
વસ્તુ તરીકે બસ એ ઉપાધિ છે. આત્મા આત્માને જાણે છે, ત્યાં એક પર્યાય સાપેક્ષ પ્રાપ્ત થઈ ગઈ, પર્યાય સાપેક્ષ આત્મા આત્માને જાણે છે. કેમ કે અનુમાન માં આત્મા આવ્યો એ વર્તમાન પરિણામ માં આવ્યો, પર્યાય માં આવ્યો, અને અનુભવ થાય છે એ પણ પર્યાય માં થાય. હું આવું છું એ આવ્યું ને, પેલા હું રાગી છું, હું રાગ મારો, હવે આ જ્ઞાન સ્વભાવે આત્મા મારો, એટલે પલટો થઈ ગયો ને. એનું નામ સમય કે જ્ઞાન કાય ત્રણે મોક્ષ માર્ગ. એનું તો પ્રયોજન હતું, અનુભૂતિ કરવા માટેનું આ છે ને, બધું કરવાનું છે અનુભૂતિ માટે.
બરાબર,
આત્માને જાણવા આવે કહું કે અનુભવ કરું. અને જીવ વસ્તુ જે છે એનું અનુમાન જ્ઞાન થાય પછી અનુભવ થઈ જાય. પણ અનુમાન ખોટું હોય કે જ્ઞાનમાં મને રાગ ગણાય છે એ તો અજ્ઞાન થઈ ગયું, વ્યવહાર ન રહ્યો. જ્ઞાનમાં આત્મા જણે કેમ લે રાજનો કામ યાદ કરે છે. ભલે અનુમાનમાં આત્મા જણાય છે, પણ અનુમાનમાં રાગ પણ જણાય છે ને, સ્વપ્ન પ્રકાશ ક્ષત્રિયો ને એ હનુમાની નથી લે ચિંતના લક્ષણ વડે જીવને જાણે કે અજીવને નહીં જાણે ત્યારે તો હનુમાન કેવા
હનુમાન કહેવાય
લક્ષણ છે પર્યાય છે પણ એ લક્ષણ લક્ષ્મ જાહેર કરે છે
લક્ષ્મી નહીં
એટલે કે
જીભ ને જાણે તો જીભ જણાવી રહ્યું છે
માટી થી જો ઘરો થતો હોત તો ઘણા ક્યાં કરે એટલે બધા સરખા થવાનું સરખા ઘાટ માં ફેરફાર નો થવો
જોઈએ
અને છતાં અજ્ઞાની કાંડો એમ માને છે કે હું પ્રભાવ ને કરું એનો અજ્ઞાન છે સંસાર ભૂપિતા છે એક શ્લોક વિચાર કર્યા કરી કોઈ કરતો તો ભૂપ છે ચક્ષુ શું કરે અગ્નિ ને દૂર રહીને ધ્યાન અગ્નિ પેટાવી કોઈ જાણે અગ્નિ ને કરે નહીં અગ્નિ નો ઉષ્ણતા અનુભવ પણ કરે દ્રષ્ટાંત બહુ સારો છે એમાં પ્રથમથી જ લાગવું છે પણ
ચક્ષુ ને ધરકો એ મહિના કાઠવા ઉપર આપણા પુસ્તકો માં વારંવાર
દ્રષ્ટાંત સિદ્ધાંત છે
આ તો બહુ સચોટ છે આત્મા નો સિદ્ધાંત છે બહુ નજીક થી આવું છે
બધા જેનુભાઈ તમારા દર્પણ નો દાખલો આપ્યો એની વાત એને પકડી લીધી ભાઈ જમન
જમન
કેવું ભાઈ કપૂર કાલી વાળા
હા કપૂર કાલી પૂછવી પડે તમે
પૂછવી પડે બસ છે મને શું હું તો આવ્યું કે અમારે દર્પણ ની આવે જોવાનું બીજું ક્યાંય જોવાનું નહીં ના દર્પણ ની આવે જોયા કરો
નહીં નહીં
જોવા એ તો ભાઈ નીકળે ને
કોકડે
પકડનારા વળી
બચ્ચું પાછળ વારે ઘરે આપણે જોયું ફાંડ રાતના ભરા છો મને ભરે કેટલા કેટલા કાંડે ફાંડ થઈ ગયા ભાવ પકડાવ હું તો આપણી મસ્તી ને કઈ અનપણ બોલ્યા ભાઈ ને કોઈ તમારી કાળી માં ધ્યાન એટલા કાચા
સ્મૃતિ
છે કાળી નો અવાજ બહુ ધીમો આવતો એટલા માટે બહુ ઓછા આપે કીધું ને કોક કોક શ્રોતાઓ તો
જયારે છત બાર એમ છે એટલે એના ભીડના રાખવું જોઈ
તો ધરું ડોક્ટર આપના પ્રવર્તો માં જયારે મારે પછી થોડું થઈ ગયું કરતું લોકો છે ને સાવ ભાષણ બાજુ વધારે કરે ભલે નિમિત્ત તમે આવો પણ કઈ લોકો ની એક ધંધાધાન એવું તૈયાર થઈ ગયું
પ્રેક્ટિકલ
ગુરુદેવ થિયરી આપે છે તો પ્રેક્ટિકલ અમે લોકો ગુરુદેવ તો કોઈ વર્ષ
નથી સ્પષ્ટ કરો એટલે મુસીબત સ્પષ્ટ કરવાની વાત
આટલી વાતો નથી સમજતો ફરી હું કહું ફરી સમજાવજો કે હું આમ કહું છું સમજો
અને ગુરુદેવ ને કોઈ પકડતો હોય નવો તો એને બહુ પ્રબળ એનું એમ છે ને કે માલ વેચવા તો નીકળ્યા છે વિરા એ ખરાબ જો આવે તો
ગુરુદેવ પ્રવચન થકી હાથે માત્ર અમે લોકો તો બહુ ઓછા ભરી છે એમાંથી પ્રોબ્લેમ બહુ ગમે ઓછું પણ જઈને પાસે ગુરુદેવ હોય પ્રવચન માં આમ આવ્યું છે
એને આપણે ખુલ્લું ના કરી શકીએ બાકી એના માર્ક માં બધું કે આવું
પ્રવચન માં આવો ઉચ્ચો ગુરુદેવ રિપ્લીસ કરતો છે કે ભાઈ મેં આવું
કોઈના ચહેરા રાખવાનો
ફરીથી પોતે ને પોતે પાછા પ્રશ્ન કરે કે ના કરે
એ છે ભાઈ ગુરુદેવ ની ભેર સાંભળી એક ની એક વાર પૂછી જવું ત્રણ થી ચાર વાર રિપીટ કરે છે તો બોકા હું કહું છું એક વાર પૂછું બે વાર પૂછું ત્રણ વાર ભાઈ મને તો આખો આખો અભ્યાસ જ એ ગુરુદેવ આટલું દીધું એ પણ શું કામ કરતા હશે
આ બંધ કરો અવાજ ના આવે આ બને કે ફળિયામાં છે ઘરે માણસ
બેઠો
આત્મજ્યોતિ તથા જીવ દ્રવ્ય નું શુદ્ધ જ્ઞાન માત્ર સર્વથા અનુભવ રૂપ હોય કેવી છે આત્મજ્યોતિ આ અવસરે નાટ્યરસની પેઠે એક જીવ વસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે
આશ્ચર્યકારી હરિભાવ દેખાય કે આત્મા તો એક છે, આત્મા અનેક રૂપ નથી, પણ એની પર્યાયમાં અનેક પ્રકારના ભાવો સમય સમય એક સાથે ઉત્પન્ન થાય છે. જ્ઞાનની પર્યાયના દર્શનની ચારિત્રની મિથ્યા અને યોગ વેદ કષાય અનેક પ્રકારના વિભાવ ભાવ એક સમયે આત્મા પરમે છે. આશ્રમ સ્વરૂપે તો ક્રમે પરમે છે, આશ્રમ રૂપે પરમે ત્યારે સ્વરૂપ ન પડે, બંધ રૂપે પરમે ત્યારે મોક્ષ રૂપે ન પડે, એમાં તો ક્રમ પડે છે. પણ આ સંસારી જીવ જ્ઞાની જીવને એક સાથે અનેક પ્રકારના ભાવ હોય છે એમ આશ્ચર્યકારી છે નાટકની માફક એમ. આગળ હવે
એ જ કારણ થી આ શાસ્ત્ર નું નામ નાટક સમયસાર છે. તે જ કહે છે અમર્યાદ કાળથી જો વિભાવરૂપ રાગાદી પરિણામ પર્યાય માત્ર વિચારવામાં આવે તો,
વિચારવામાં આવે પર્યાય થી કે પર્યાય માં રાગ થાય છે એમ પર્યાય થી વિચારવામાં આવે, પર્યાય ધર્મ થી વિચારવામાં આવે તો
જ્ઞાન વસ્તુ પૂર્વોક્ત જીવાદી નવ તત્વ રૂપે આચ્છાદિત છે.
જ્ઞાન વસ્તુ એટલે ત્રિકાળી દ્રવ્ય સામાન્ય જે છે એ નવ તત્વમાં આચ્છાદિત રહેલી છે, એટલે કે એ શુદ્ધ આત્માનો અભાવ તો નથી થયો પણ ઢંકાઈ ગઈ છે. રાગ થી જોવામાં આવે તો નવ તત્વના ભેદ વાળી વસ્તુ છે એ જીવ વસ્તુ સામાન્ય જે ઉપર કયો આત્મા ચિદાનંદ આત્મા એ ઢંકાઈ ગયો છે, આચ્છાદિત છે. નવ તત્વ ની આડમાં દેખાતું નથી તેમ વાદળ ની આડમાં સૂર્ય દેખાતો નથી એમ પર્યાય દ્રષ્ટિથી જુએ તો આ બધા ફેરો દેખાય છે, ત્યારે અભેદ દ્રષ્ટિગોચર થતો નથી, અભેદ તિરોભૂત થઈ જાય, ડંકાઈ જાય, આચ્છાદિત થાય.
અર્થ આમ છે કે જીવ વસ્તુ અનાદિકાળથી ધાતુ અને પાષાણના સંયોગની પેઠે કર્મ પર્યાય સાથે મળેલી ચાલી આવે છે અને મળી થકી તે રાગાદી વિભાવ પરિણામો સાથે વ્યાપક રૂપે સ્વયં પરિણમે છે.
જીવ વસ્તુ એક છે પણ એ પાષાણ અને સોનાની માફક મળેલી છે અનાદિકાળથી કર્મની સાથે સંબંધ, એટલે એ એક વસ્તુ જીવ વસ્તુ એક હોવા છતાં આવી પરિસ્થિતિમાં વર્તમાનમાં છે. જેમ પાષાણ જેમ ચોળું ખાણવાથી નીકળે મેળવું હોય એવી રીતે પછી શુદ્ધ કરે તો શુદ્ધ થઈ શકે છે એમ.
તે પરિણમન જોવામાં આવે,
એ રાગનું પરિણમન જોવામાં આવે, મલિન પરિણમન જોવામાં આવે તો
જીવનું સ્વરૂપ ન જોવામાં આવે,
ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ સામાન્ય જોવામાં ન આવે તો
જીવ વસ્તુ નવ તત્વરૂપ છે એમ દ્રષ્ટિમાં આવે છે.
તો એ નવ તત્વરૂપે આત્મા છે, પરિણમે છે, પરિણામ પણ છે અને જીવના પરિણામ છે, તેથી એ જીવ છે એમ પણ જોવામાં આવે છે.
આવું પણ છે સર્વથા જૂઠું નથી,
આવું પણ છે નવ તત્વ રૂપે જીવ વસ્તુ પોતે પરમે છે, આવું પણ છે સર્વથા જૂઠું નથી, એટલે કે એકાંતે અપરિણામી આત્મા છે એને નવ તત્વ રૂપે પરિણમતો જ નથી મનમોક્ષ રૂપે એમ સર્વથા જૂઠું નથી. કેટલાક અન્ય મતી સર્વથા જૂઠું માને છે એમ નથી, અથવા કોઈ એકાંત દ્રષ્ટિના પક્ષમાં નિશ્યાપાતી થઈને એમ કે કે આત્મા આ નવ તત્વે પરિણમતો જ નથી તો એ સર્વથા જૂઠી વાત નથી, પર્યાય ધર્મ થી જોવામાં આવે તો એ કથનચિત છે, સાચી વાત છે. જ્ઞાનની અપેક્ષા એ છે, જ્ઞાનના જ્ઞેયની અપેક્ષા એ છે, સર્વથા જૂઠું નથી,
સર્વથા જૂઠું નથી. કેમ કે વિભાવરૂપ રાગાદી પરિણામ શક્તિ જીવમાં જ છે,
રાગાદી રૂપે પરિણમવું એ જીવમાં અંતર્ગર્ભિત શક્તિ પડી છે એના સ્વકાળે પ્રગટ થાય છે. એ પણ એક સમયની યોગ્યતા છે વિભાવ પરિણામની પર્યાય.
હવે અર્થ પદ દ્વારા બીજો પક્ષ બતાવે છે તે જીવ વસ્તુ દ્રવ્ય રૂપ છે,
હવે જેને પર્યાય રૂપ જોઈતી હવે બીજો પક્ષ બતાવે છે, બીજી માહિતી જુઓ તો વસ્તુ દ્રવ્ય રૂપ છે,
પોતાના ગુણ પર
બે નયનું જ્ઞાન કરાવે છે અને એક નયને પછી હે કરીને બીજા નયના વિશે પ્રવૃત્તિ કરશે,
પોતાના ગુણ પર્યાય બિરાજમાન છે,
દ્રવ્ય છે પોતાના ગુણ અને પર્યાય રૂપે બિરાજમાન છે. પછી આગળ
જો શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે, પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે?
જો દ્રવ્ય છે એ ગુણ પર્યાય બિરાજમાન છે પણ પર્યાય રૂપ જોવામાં ના આવે ને દ્રવ્ય રૂપ જોવામાં આવે તો કેવી છે? એમ
નિરંતર નવ તત્વના વિકલ્પ થી રહીત છે,
નવ તત્વના પરિણામ થી રહીત છે, નિરંતર રહીત. એક સમય માત્ર પણ સહિત નથી. દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ તો એ પરિણામ માત્ર થી ભિન્ન છે, બધું એમ નિરંતર રહીત છે. સતત દિવ્યતમ
શુદ્ધ વસ્તુ માત્ર છે,
શુદ્ધ વસ્તુ માત્ર. એ જયારે તમે પરિણામ થી રહી જુઓ ત્યારે એ શુદ્ધ વસ્તુ છે. પરિણામ થી સહી જુઓ તો શુદ્ધ દ્રવ્ય દ્રષ્ટિમાં આવતું જ નથી. શુદ્ધ ક્યારે કહેવાય? કે શુદ્ધ પર્યાય થી ભિન્ન છે ત્યારે. અશુદ્ધ પર્યાય થી તો ભિન્ન છે, પણ શુદ્ધ પર્યાય થી પણ ભિન્ન છે. કેમ કે નવ તત્વમાં મોક્ષની પર્યાય પણ આવી ગઈ, એનાથી ભિન્ન વસ્તુ છે એમ જોવામાં આવે ત્યારે શુદ્ધ દ્રવ્ય છે. દ્રષ્ટિ રૂપમાં ઉપાધિ વસ્તુ એમ
ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપ નો અનુભવ સમ્યક્ત છે.
આવો જે શુદ્ધ નવ તત્વ ના ભેદ થી રહી એવો જે શુદ્ધ દ્રવ્ય કહ્યું, શુદ્ધ આત્મા કહ્યું, એનો જે અનુભવ, એનું નામ સમ્યક છે. નવ તત્વ નો અનુભવ તે સમ્યક નથી, રાગ નો અનુભવ તે સમ્યક નથી, પર્યાય નો અનુભવ તે સમ્યક નથી, પણ દ્રવ્ય સ્વભાવ ને પ્રતીત માં લઈને અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન છે. બેનું જ્ઞાન કરાય ને, નવ તત્વ નવ તત્વ થી ભિન્ન દ્રવ્ય છે એનું જ્ઞાન કરાય ને, પણ નવ તત્વ થી ભિન્ન એનો આશ્રય કરો ભૂતાત્મો તો સમ્યક દર્શન થાય.
વળી કેવી છે તે આત્મજ્યોતિ? વર્ણમાળા પદના બે અર્થ છે, એક તો બનવારી અને બીજો ભેદ પંક્તિ. ભાવાર્થ આમ છે કે ગુણ ગુણિયા ભેદરૂપ ભેદ પ્રકાશ. કલાપનો અર્થ સમૂહ છે. આથી એમ અર્થ ઉપજ્યો કે જેમ એક જ સમૂહ વાન ભેદથી અનેકરૂપ કહેવાય છે, તેમ એક જ જીવ વસ્તુ દ્રવ્યગુણ પર્યાય રૂપે અથવા ઉત્પાદન દ્રવ્ય રૂપે અનેક રૂપ કહેવાય છે.
તો અનેક રૂપ થઈ ગયું એક આત્માનું, એક દ્રવ્ય રૂપે, દ્રવ્ય પર્યાય રૂપે દેખાય છે, ઉત્પાદિત રૂપે દેખાય છે, એક જ આત્મા અનેક રૂપ દેખાય છે. જેમ સોનું વર્ણ થી જોવામાં આવે તો બાર વળું તેર વળું ચૌદ વળું વર્ણ ભેદ પણ દેખાય છે, એમ એક જ વસ્તુ દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદિત રૂપથી જોવામાં આવે તો અનેક રૂપ દેખાય છે, એમ એક રૂપ નથી દેખાતું.
હવે અર્થપથ દ્વારા ફરીને બીજો પક્ષ બતાવે છે,
એ અનેક રૂપ છે. હવે બીજો પક્ષ બતાવે છે,
પ્રતિપદમ એક રૂપ, ગુણ પર્યાય રૂપ અથવા ઉત્પાદન દ્રવ્ય રૂપ અથવા દ્રષ્ટાંતની અપેક્ષાએ વાન ભેદરૂપ જેટલા ભેદો છે તે બધા ભેદોમાં પણ પોતે એક જ છે,
પોતે એક રૂપ રહેલો છે. સોનું એક રૂપ છે, વાન ભેદ ગમે એટલા હોય, એમ દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદન રૂપ ગમે એટલી વાત કરો, વસ્તુ તો એક રૂપ છે, ત્રણ રૂપ કઈ જ નથી.
ઉત્પાદ
વે ને ધ્રુવ એ ત્રણ ભેદ છે, એ ત્રણેય ભેદ છે. સમજી ગયા? એક વસ્તુના ત્રણ ભેદ કરો તો એ પર્યાય વિજ્ઞાન નો વિષય થાય. એને પરિણામ પણ કહ્યું, ધ્રુવ ને પરિણામ પણ કહેવાય. પરિણામ કઈ અપેક્ષા? ભેદ અપેક્ષા. હવે એની અંદર ઉત્પાદન ગૌણ કરો તો ધ્રુવ છે એ અવલંબન લેવાયું છે. સમજી ગયા? ઉત્પાદન ધ્રુવ ત્રણ, એકના ત્રણ ભેદ કરો તો પર્યાય નહીં રહ્યું છે. હવે ઉત્પાદન ગૌણ કરે એટલે ધ્રુવ વિધિ બનાવો તો બીજા અટપટું છે, એ વાત સાચી. એમ કે ઉત્પાદન લીધો તો બરાબર, પણ ધ્રુવ ને ગમું કામ લીધો એમ, પણ એ ત્રણ ભેદ થઈ ગયા. એ ત્રણ ભેદ વસ્તુમાં નથી,
વસ્તુમાં ભેદ નથી એટલે
ધ્રુવ, વસ્તુમાં ભેદ નથી એટલે તમે ભેદ થી જો તો ત્રણ રૂપ છે, પણ એને અભેદ સામાન્ય થી જો તો એકલા સામાન્ય થી જો તો ઉત્પાદન ધ્રુવ એમાં ત્રણ ભેદ નથી, ધ્રુવ એક જ છે. બરાબર, એમ સામાન્ય.
એટલે ઉત્પાદ ભાઈ ધ્રુવ માં જે ધ્રુવ છે એ પર્યાસિક નહીં,
પર્યાસિક નહીં વિષય થઈ ગયો. અને એકલા સામાન્ય ને જુઓ તો એ જે ધ્રુવ દ્રિયાસિક નહીં
વિષય. ઉત્પાદ ભાઈ ધ્રુવ આવે ને એટલે,
હા, ધ્રુવ ની સાથે ઉત્પાદ ભાઈ ત્રણ લીધા ને, ત્રણ ભેદ થઈ ગયા, પર્યાસિક નહીં વિષય નહીં. એટલો સામાન્ય તમે નજર કરો તો એ દ્રિયાસિક નહીં વિષય થઈ ગયો, ઉપાધિ વર્ત.
વસ્તુ નો વિચાર કરતા ભેદરૂપ પણ વસ્તુ જ છે.
ઉત્પાદ ભેદરૂપ વેરિયેબલ પર્યાય એ ભેદ વસ્તુ નો વિચાર કરતા વસ્તુ એ પદાર્થ, પદાર્થ નો વિચાર કરતા જ્ઞેય નો વિચાર કરતા એ વસ્તુ છે ખરી, તદ્દન સગલા ના સસલા ના ટીંગડા છે એમ નથી.
વસ્તુ થી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે સુવર્ણ માત્ર ન જોવામાં આવે, વાનભેદ માત્ર જોવામાં આવે તો વાનભેદ છે.
એ વાત આથી બારમું તેરમું ચૌદમું છે.
સોનાની શક્તિ એવી પણ છે જો વાનભેદ ન જોવામાં આવે.
હવે જે કે પર્યાય ન જોવામાં આવે, એકલા સોના ને સામાન્ય ને જોવામાં આવે,
કેવળ સુવર્ણ માત્ર જોવામાં આવે,
કેવળ માત્ર ઓનલી સુવર્ણ,
તો વાનભેદ જૂઠા છે.
જૂઠા
છે, વાનભેદ છે.
ગુણ પર્યાય માત્ર કે ઉત્પાદક દ્રવ્ય માત્ર જોવામાં આવે,
ભેદો જોવામાં આવે તો
ગુણ પર્યાયો છે.
ગુણ પર્યાય છે, ઉત્પાદક દ્રવ્ય છે,
ઉત્પાદક દ્રવ્ય છે. જીવ વસ્તુ આવી પણ છે,
આવી ભેદવાળી પણ છે, પર્યાય રૂપે ભેદે છે ખરા, આવું સતલા નો સંગ્રહ નથી. એમ જો પેલા દ્રવ્ય પર્યાય ની રમત છે, દ્રવ્ય પર્યાય ની બહાર કઈ જોવાનું જ નથી, પ્રમાણ ની બહાર જવાનું નહીં.
જો ગુણ પર્યાય ભેદ કે ઉત્પાદક દ્રવ્ય ભેદ ન જોવામાં આવે,
હવે એ ભેદ ન જોવામાં આવે, પર્યાય ના ભેદો ન જોવામાં આવે તો
વસ્તુ માત્ર જોવામાં આવે,
વસ્તુ માત્ર સામાન્ય,
તો સમસ્ત ભેદ જૂઠા છે.
તો સમસ્ત ભેદ જૂઠા છે.
આવો અનુભવ સમ્યક તો છે,
આવો અનુભવ સમ્યક તો છે. પર્યાય ને ન જોવામાં આવે તો દ્રવ્ય સામાન્ય જુઓ તે બી સમ્યક થાય તેમ.
વળી કેવી છે આત્મજ્યોતિ? ચેતના લક્ષણ થી જણાય છે તેથી અનુમાન ગોચર પણ છે.
હવે આપણો વિષય આવ્યો, સમજવા જેવો આ વિષય, સમજવા જેવો આ છે. આ ગાથાનો મર્મ આમ છે, એટલે કે મેં કહ્યું કે શુદ્ધ વસ્તુ માત્ર નો અનુભવ છે, સમજવાની જરૂર છે. શુદ્ધ વસ્તુ માત્ર નો અનુભવ છે, સમજવાની જરૂર છે. એમ તો કેતા આવે બે ત્રણ વાર કઈ વળે, પણ એ સમ્યક દર્શન થવા પહેલા સમ્યક દર્શન નો જે વિષય શુદ્ધાત્મા છે, નાયક ભાવ, એને પેલા સમ્યક દ્રષ્ટિ થવા પેલા એને અનુમાનમાં આવી જાય છે. અનુમાનમાં તો આવે છે, પણ એ ભેદ બુદ્ધિ કરે સમિતમ દશામાં પણ આત્માનો વિચાર કરે તો એને આત્મા જ જણાય કરે છે, બીજું કઈ જણાતું નથી. એવો એક પ્રકાર બને છે, એને અનુમાન જ્ઞાન કહેવાય, પરોક્ષ જ્ઞાન કહેવાય, અને પછી એને અનુભવ પણ થાય છે. એ વાત જો સમ્યક સન્મુખ વિચાર દ્રષ્ટિ થઈ ગયો હોય એની શું સ્થિતિ છે એ સમજવા જેવું કારણ છે.
વળી કેવી છે આત્મજ્યોતિ? ચેતના લક્ષણથી જણાય છે તેથી અનુમાન ગોચર પણ છે.
જો જીવ વસ્તુ જેનો અનુભવ તે સમ્યક છે એમ કહ્યું, જેનો અનુભવ તે સમ્યક જ્ઞાન થાય છે, એવી જીવ વસ્તુ એ ચેતના લક્ષણ થી જણાય એવી પણ છે, એટલે અનુમાન ગોચર પણ છે. ચેતના લક્ષણ અને ધીન છે, લક્ષ્ય છે, લક્ષ્ય લક્ષણ નો ભેદ કરી અને એ જીવ વસ્તુ નાયક ભાવ તેના દ્વારા જણાય કે ચેતના એનું લક્ષણ છે, ઉપયોગ લક્ષણ છે. એ ઉપયોગ લક્ષણ થી આત્મા અનુમાનમાં આવે એવો પણ છે. અનુભવ પહેલા કોઈ એમ કે અનુભવ થવા પહેલા કઈક અનુમાનમાં આવવું જોઈએ કે નહીં, કઈક ઠંડી હવા આવવી જોઈએ કે નહીં, પાણી સવાર હોય કે નહીં, કઈ ઠંડી હવા તો જોઈએ કે નહીં, અથવા તો સૂર્ય ઉગી રહે એની પહેલા રાત્રિનું 12 વાગ્યાનું 2 વાગ્યાનું અંધકાર તો ચાલી જવું જોઈએ ને, તો પાછું જોઈએ કઈક છે ચાખો, હવે અંધકાર જવા દીધો અને આ થોડો પ્રકાશ ઉગાડવું દેખાય છે તો થોડીક વાર પછી સૂર્ય ઉગશે. સૂર્ય ઉગો નથી, પણ સૂર્ય ઉગ્યા પહેલા એને બધા જ મને ખ્યાલ આવે કે હવે સૂર્ય ઉગીને વાર નથી, હમણાં થોડીક વારમાં ઘડી અડધી ઘડી બે ઘડીમાં ઉગી જશે. આ એમ કે છે કે જેને જીવ વસ્તુ નો અનુભવ સંકેત થયો સંદેશ દર્શન થાય છે, પણ એવા જીવને સંદેશ દર્શન આપેલા વચ્ચે કઈક આવું એક વધી જાય છે કે જેના અનુમાન જ્ઞાનમાં આત્મા આવી જાય છે. એ વાત કરે ચેતના લક્ષણ વડે જીવ જણાય એટલે કે અનુમાન જ્ઞાનમાં આવે, માનસિક જ્ઞાનમાં આવે અનુભવ પહેલા એમ પણ છે. ફરી કહેવાથી જીવ વસ્તુ ચેતના લક્ષણ નથી,
ચેતના લક્ષણ થી જણાય છે તેથી અનુમાન ગોચર પણ છે.
ચેતના લક્ષણ થી જણાય પણ છે તેથી અનુમાન ગોચર પણ છે. એવું એક ઉપયોગ લક્ષણ છે જીવની પાસે કે જેના દ્વારા આત્મા આ આત્માનું લક્ષણ છે એમ જાણી શકાય છે. આત્માનું લક્ષણ છે એમ જાણી શકાય છે તેથી અનુમાનમાં આવી શકે છે કે આત્મા આવો છે. વર્તમાન વર્તા જે ઉપયોગ છે વર્તમાનમાં એના દ્વારા આત્મા અનુમાનમાં આવી શકે છે. એક તત્વજ્ઞાન તરંગીન છે, સુખચંદ્રાચાર્ય બનાવ્યું છે, એમાં એક એને દ્રષ્ટાંત આપ્યું છે કે આત્મા જે છે એની પહેલા શરીરનું દ્રષ્ટાંત આપ્યું કે શરીરમાં તાવ આવ્યો હોય ઉષ્ણ થઈ ગયું હોય શરીર તો લાકડી દ્વારા આના દ્વારા લાકડું છે એના દ્વારા આ શરીર ટાઢોનું છે એનો ખ્યાલ નથી આવે. બિલકુલ એક વાત વધેલો નખ હોય એ નખ નો ફેરવો તો પણ ટાઢા ઉનાની ખબર નથી પડતી. બે બીજું આ આંગળી મૂકેલું એના દ્વારા તમે જુઓ તો ટાઢા ઉનાનું મારું પડે છે. એમાં ન્યાય શું આપ્યો કે આ શરીર છે અવયવી છે અને આ એક એનો ભાગ અવયવ છે એનો એક ભાગ છે શરીરનો. એના દ્વારા તો અનુમાન થઈ શકે છે જાણી શકાય છે, પણ જે શરીરનો ભાગ નથી લાકડું આ બિન છે નખ પણ શરીરનો એક ભાગ નથી, આ શરીરનો એક ભાગ તો અવયવ છે ચામડી. એ ચામડી દ્વારા જાણી શકાય છે. એવી જે આત્મા છે એ જે શરીર છે એ કર્મ છે એના દ્વારા જાણી શકાતો નથી લાકડું છે. વધેલા નખની રાગ છે શુભ ભાવ શુભાશુભ ભાવ કસાય ભાવ એના દ્વારા પણ આત્માનું અનુમાન થઈ શકતું નથી, અનુભવમાં પણ આવી શકતો નથી. પણ આત્માની પાસે એક ઉપયોગ લક્ષણ છે, એ જે લક્ષણ છે એ અવયવીનો અવયવ છે. આખો આત્મા જ્ઞાન સ્વરૂપ છે શક્તિ રૂપે અને એની વ્યક્તિ છે જ્ઞાનની પર્યાય. તો એ પર્યાય દ્વારા પહેરવાની જગ્યાએ પર્યાય દ્વારા આત્માનો અનુમાન પણ થઈ શકે અને આગળ વધે તો અનુભવ પણ થઈ શકે છે. તો એમ કે છે કે ચેતના લક્ષણ દ્વારા હું ચૈતન્યમય આખો આત્મા છું એના અનુમાનમાં અનુભવ પહેલા આવી શકે છે. એને અનુમાન જ્ઞાન કહેવાય અથવા પરોક્ષ જ્ઞાન કહેવાય અથવા માનસિક જ્ઞાન કહેવાય. તે પછી અનુભવ પણ થઈ શકે છે આગળ વાંચ.
હવે બીજો પક્ષ
ચેતના લક્ષણ એનું વ્યક્ત કરવા ઉપયોગ થવા
ઉપયોગ ચાલે છે વર્તમાન અને એ ઉપયોગ આત્માનો છે. એ આત્માનો જે ભાગ છે અંશ છે એ લક્ષણ દ્વારા લક્ષણનું અનુમાન થઈ શકે છે કે જે આ ઉપયોગ જ્યાંથી આવે છે એક દીપો કોઈ વસ્તુ હોવી જોઈએ. કેમ કે જ્ઞાન આમાંથી બહારથી નથી આવે, જ્ઞાન જ્ઞાયકમાંથી જ આવે છે. દ્રવ્યનો જે વિશેષ પર્યાય છે એનો શક્તિની વૃદ્ધિ છે. તો જેમ એક અનુમાન થયું કે એક ઉપયોગ છે તો ઉપયોગ માન વસ્તુ દ્રવ્યકનું હોવી જોઈએ, પર્યાય છે તો દ્રવ્ય વિના પર્યાય ન હોય, એની જ્ઞાનનાથી પર્યાય છે તો એનો કોઈ ગુણ હોવો જોઈએ, ગુણનો ધરનાર કોઈ દ્રવ્ય હોવું જોઈએ, એવું અનુમાન થઈ શકે. એમ ચાલો
પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે બીજો હવે બીજો પક્ષ પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે.
ગેર પક્ષ ની વાત કરી કે અનુમાન ગોચર પણ છે, એ તો અનુમાન ગોચર છે, એ તો પરોક્ષ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન. પણ પછી એમ કે છે કે પ્રત્યક્ષ તો જ્ઞાન ગોચર છે, ઓલું પરોક્ષ છે ઇન્દ્રિય જ્ઞાન, એનાથી અનુમાન થયું. પણ પ્રત્યક્ષ તો જ્ઞાન ગોચર છે, એથી અતિન્દ્રિય જ્ઞાન થી આત્મા પ્રત્યક્ષ જાણવામાં અનુભવમાં આવે છે. આ બે વાત એને કરી, અનુમાન થી પણ જણાય છે કેતન લક્ષણ હોય અને અનુભવ થી પણ જ્ઞાન માં અનુભવ થાય છે, બે વાત કરી. હવે ફરીને ભાવાર્થ કરે છે વાત. હવે જે અનુમાન ની વાત કરી હતી એને વધારે ખોલે છે. ચેતના લક્ષણ વડે આત્મા અનુમાનમાં આવી શકે છે એટલે શું એનો વિભાગ સારણ કરે છે. જો
ભાવાર્થ આમ છે કે ભેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણ થી જીવને જાણે છે.
એમ કે છે કે જે પેલા ચેતના લક્ષણો ને અનુમાનમાં પણ વસ્તુ આવી શકે છે એમ કહ્યું. હવે એને એમ કે ભેદ